તારીખ 6/1/1997, ડાયરીના બોલ નંબર 1208, 1169, 1000, 1001 અને 935 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 1.
નામ સુખરૂપ છે તે વેદનથી સમજાય તો સ્વરૂપ નિશ્ચય થાય. બીજું સંકેત, જ્ઞાન સુખરૂપ છે તે વેદનથી સમજાય તો સ્વરૂપ નિશ્ચય થાય, અર્થાત સ્વરૂપ લક્ષ થાય, સ્વરૂપનું લક્ષ થાય. જ્ઞાનને વેદનથી જાણવા અર્થે પરપ્રવેશ ભાવરૂપ મિથ્યા અનુભવને અવલોકનથી સમજવાનો પ્રયાસ કરવો ઘટે. જ્ઞાનને વેદનથી જાણવા અર્થે અથવા જ્ઞાનનું વેદન માલુમ પડે તે અર્થે તમે લ્યો છો કે ઉદ્દેશને ધારણ કરીને જ્ઞાન સામાન્યને
જોવું
એ પોઝિટિવ સાઈડનો પ્રયાસ છે. અને ઉદય કાળે ખાવું પીવું, ઠંડી ગરમી વગેરે, ઉદય સમયે પરપ્રવેશ ભાવનો જે અનુભવ થાય છે એનું અવલોકન કરવાથી એ અનુભવ મિથ્યા થઈ રહ્યો છે, ખરેખર જ્ઞાનમાં પ્રવેશ નથી. એ રીતે અવલોકનના પ્રયોગથી પરપ્રવેશ ભાવ અને પરપ્રવેશ ભાવનો અભાવ એ બેને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રયોગ છે અને પ્રયોગ બે વખતે ચાલવો જોઈએ,
બરાબર.
પોઝિટિવ સાઈડથી પણ ચાલવો જોઈએ અને ઉદય વખતે નેગેટિવ સાઈડથી પણ ચાલવો જોઈએ. નહીતર શું થશે કે તમે ચિંતન કે સ્વાધ્યાય કે એવા કાળે તમે ઉદ્દેશને ધારણ કરવાનો પ્રયાસ કરો કે હું જ્ઞાનમાં, જ્ઞાન સામાન્યમાં વેદન છે, એને હું ગ્રહણ કરું, એને હું પણ ગ્રહણ કરું. પણ ઉદય કાળે જો પરપ્રવેશ ભાવરૂપ મિથ્યા અનુભવનો અવલોકન આવીને એમાં ફેર ન પડે તો ઓલો પાછો પોઝિટિવ સાઈડમાં વિકલ્પ જ ચાલશે, પ્રયોગ નહીં ચાલે. ત્યાં વિકલ્પ ચાલી જશે ને પ્રયોગ નહીં ચાલે. અને ખ્યાલ બાર એવું જાય કે આ પ્રયોગ ચાલ્યો કે વિકલ્પ ચાલ્યો. એટલે ઉદય કાળે પણ આ પ્રયોગ ચાલવો જોઈએ તો એ પરપ્રવેશ ભાવ નો પ્રયોગ અને વેદનનો પ્રયોગ એમ બે પ્રકાર થઈ અને પ્રયોગની સર્વાંગતા,
બરાબર,
સર્વાંગ પ્રયોગ.
આપણે જેમ
એકંગમાં પ્રયોગ થાય
એમ નહીં,
એમ પ્રયોગમાં એવું પ્રયોગે ચડેલા ને એવું બનતું નથી. પ્રયોગની વાસ્તવિકતા એ છે
હાજી
કે જો ખરેખર જીવ પ્રયોગે ચડે મોક્ષની ગમી ગણ તો એને એક સાઈડનો પ્રયોગ ચાલે ને એક સાઈડનો ન ચાલે એવું બને નહીં. જો બીજી સાઈડનો ન ચાલે તો સમજવું કે ખાલી વિકલ્પ ચાલે છે, પ્રયોગ નથી ચાલતો. આ પણ એનું એક ટેસ્ટિંગ પોઈન્ટ છે. જે જીવ મોક્ષાર્થી થઈને પૂર્ણતાના લક્ષ પૂર્વક નિષ્પક્ષપણે પોતાના વર્તતા દોષનું અવલોકન કરે તેને દોષથી ઉત્પન્ન દુઃખ તે રૂપ વિભાવ સ્વભાવ વેદન થી સમજાય. કેમ નેગેટિવ સાઈડ નો પ્રયોગ થાય છે? મોક્ષાર્થી થઈને એ તો નિષ્પક્ષપણે પોતાના વર્તતા દોષો નું અવલોકન કરે છે, એટલે એને દોષ થી જે દુઃખ ઉત્પન્ન થયું આકુળતાથી, એ રૂપ જે વિભાવ સ્વભાવ છે, પછી પર્યાય ના લીધો ત્યાં વિભાવ સ્વભાવ છે એ વેદન થી સમજાય. ત્યાં સ્વભાવ કેમ લીધો? શુભભાવમાં પણ આકુળતા છે એ વાત પકડાવાની છે. સ્વભાવ પકડાનો હોય તો, નહીતર દોષમાં આકુળતા તીવ્ર છે એટલે પકડાય, અશુભ હોય એટલે, શુભમાં આકુળતા મંદ છે નો પકડાય. નો પકડાય તો સમજવું કે વિભાવ સ્વભાવ નથી પકડાનો. જ્ઞાન સુખરૂપ છે એ વેદન થી જયારે સમજાય ત્યારે જ્ઞાન સ્વભાવ પકડાય છે. એમ આકુલતા વેદન થી પરખાય ત્યારે વિભાવ સ્વભાવ પકડાય છે. એમ બે સ્વભાવ વચ્ચે નું ભેદ જ્ઞાન છે. એક સાઈડ આતી હૈ ઓર દૂસરી સાઈડ નહીં આતી હૈ તો વો પ્રેક્ટિકલ સાઈડ નહીં હૈ, વિચારાત્મક હૈ, વિકલ્પાત્મક હૈ, એ સમજ લેના. ઉસકો ટેલી કરને કે લિયે વો બાત હૈ. સુબહ શામ ઠંડ પડતી હૈ, ઉદય તો આયેગા. ઓર ભી ઇન બિટવીન બાત સે કઈ પ્રકાર કે ઉદય ભી આ સકતે હૈ પ્રારંભ અનુસાર. તો પ્રયોગ તો ઉદય મેં ભી ચલના હી ચાહિયે. ઉદય આયે તો પ્રયોગ નહીં ચલે, ઓર ફિર હમ થોડા ફુરસદ મેં આયે ને હમ પ્રયોગ કરે તો પ્રયોગ નહીં હૈ, વિચાર હૈ, વિકલ્પ હૈ. પ્રયોગ તો દોનો વક્ત ચલના ચાહિયે. હા, ચલના ચાહિયે. અગર હમે મોક્ષાર્થી પણા હૈ ઓર હમ અવલોકન મેં પ્રવેશ કરતે હૈ તો લોકન માં તો દોનો સાઈડ માં પ્રવેશ ચલના હી ચાહિયે. ઉદય આયે તબ અવલોકન હમારા બંધ હો જાય, યે અવલોકન કહાં કા, તો હમકો દરકાર નહીં રહી ઉસ વક્ત. પૂર્ણતા કે લક્ષ્ય વાલે કો એસા નહીં હોના ચાહિયે, હમકો તો બરાબર અવલોકન કા પ્રયોગ ચલના હી ચાહિયે. વેદનથી અર્થાત અનુભવથી સમજવાની રીત દ્વારા જ્ઞાનને જ્ઞાન વેદનથી સમજતા સ્વભાવનું અસ્તિત્વ ગ્રહણ થાય. સ્વભાવનું અસ્તિત્વ ગ્રહણ થાય અને જ્ઞાન સ્વયં વેદ્ય વેદકપણે વર્તે ત્યારે સ્વસન્મુક્તા થાય. વિદ્ય વેદક પણ એ જ્ઞાન વર્તવા લાગે ત્યારે સ્વસન્મુક્તા થાય, એ અંતર્મુક્તાનો પ્રારંભ છે. કેમ કે જ્ઞાન સન્મુખ છે ને જ્ઞાનને વેદે છે. અને જ્યારે સ્વસન્મુક્તા થાય ત્યારે પણ પરસન્મુક્તા ટળે. બીજા કોઈ અન્ય ઉપાયે પરસન્મુક્તાનો અભાવ થતો નથી, થઈ શકતો નથી. આ જે સ્વસન્મુક્તા છે એ અધ્યાત્મ ને ટોપ સિક્રેટ છે. કેમ કે જીવે અનંત કાળમાં અનંત ધર્મ સાધન પર સન્મુખતા મારીને કર્યા છે. જેટલા કોઈ ધર્મ સાધન કર્યા છે, યમ નિયમ સંયમ આપ યોગ ત્યાગ વિરાગ અથાગ સબ શાસ્ત્ર ને કેન એ ધારી હિયે, એ બધું પર સન્મુખતામાં થયું છે. અને સ્વસન્મુખ કેમ થવું એ કોયડો રહ્યો છે. અવલોકનના પ્રયોગથી જ્ઞાનના વેદ્યવેદક ભાવના સ્ટેજ પહોંચે ત્યારે કોયડાનો ઉકેલ થાય. કૃપાળુદેવે એને સંકિત નામ આપ્યું. બીજું સંકિત અસ્તિત્વ ગ્રહણ થયું તો કે બીજું સંકિત છે એ ભૂમિકાનું એ સંકિત કર્યું. અથવા વધારે વજન આપવા માટે એમણે પરમાર્થ સમ્યક દર્શનનું અંગ કહ્યું છે. ઇટ ઇઝ વન ઓફ ધ પાર્ટ. એ અંગ છે. કેટલું મહત્વ આપ્યું છે. એ વખતે સ્વરૂપ લક્ષ થાય છે અને સ્વરૂપ લક્ષ નું મહત્વ ઘણું છે. મોક્ષ માર્ગ માં સ્વરૂપ લક્ષ જ રહે છે. ઉપયોગ તો ક્યાંય જાય છે, ફરતો રહે છે, લક્ષ્ય સ્વરૂપ નું રહે છે. એ સ્વરૂપ નું લક્ષ અહીંયા થઈ ગયું, સ્વરૂપો ની ઓળખાણ વખતે થઈ ગયું છે. એ કામ કરે છે તો જબરદસ્ત. સમ્યક દર્શન થયા પછી નિર્વિકલ્પ દશામાંથી સવિકલ્પ દશામાં આવ્યા પછી ઉપયોગ તો ફરતો રહેવાનો સ્વરૂપનું લક્ષ નહીં માટે. પરિણતિ થઈ ગઈ ત્યાં, લક્ષ વાળી પરિણતિ થઈ ગઈ. સ્વરૂપ લક્ષમાં નિજ પરમ પદ ની મહાનતા લક્ષ્યગત થાય છે. ઓળખાણ થયું
ને
ત્યારે નિજ પરમ પદ ની જેટલી મહાનતા છે, જગત નું સર્વોત્કૃષ્ટ મહાન તત્વ, વિશ્વનું સર્વોત્કૃષ્ટ મહાન તત્વ, એની જેટલી મહાનતા છે એટલી મહાનતા લક્ષ્યગત થઈ જાય છે, લક્ષ્ય ગોચર થઈ જાય છે. આત્મ સ્વરૂપ એવું ને એટલું મહાન છે કે લક્ષ્યગત થવાથી તેની મુખ્યતા જ રહ્યા કરે. મુખ્યતા પરિણતિ થઈ ગઈ પણ એની મુખ્યતા વાળી પરિણતિ થઈ ગઈ. કે ત્યાં સુધી કે પર્યાયની શુદ્ધતામાં ઉપશમ થી ક્ષાયિક પર્યંત ની ચરમ સેવા ચરમ સીમા થવા છતાં પર્યાયની શુદ્ધતામાં ઉપશમ પર્યાયથી માંડીને ક્ષાયિક પર્યાય સુધીની છેલ્લી હદની પૂર્ણ શુદ્ધિ થવા છતાં સ્વરૂપની મુખ્યતા છૂટે નહીં. વાસ્તવમાં તો પૂર્ણ પર્યાયથી આત્મ સ્વભાવ અનંત ગુણ સમૃદ્ધ છે, તેથી તે જ મુખ્ય રહે તે સહજ અથવા સ્વાભાવિક છે. એવી સ્વાભાવિકતા સ્વરૂપ લક્ષમાં આવતા થાય છે. એ રીતે સ્વરૂપ લક્ષનું મહત્વ ઘણું છે. માં
1001
વાંચી નાખ્યું, એમાં બે મેં એક જ વાત છે. લક્ષનું મહત્વ બોધના પરિણામ અર્થે વિચારવા યોગ્ય છે. સ્વરૂપ લક્ષ થાય છે એનું મહત્વ પરિણામમાં કેટલું રોલ ભજવે છે, જ્ઞાનના પરિણામમાં એનું કેટલો રોલ છે, કે પરલક્ષવાળું જ્ઞાન 11 અને 9 પૂર્વ સુધીનું હોવા છતાં અનુભવને સાધતું નથી, પરંતુ જેને સ્વરૂપ લક્ષ થયું છે તે અલ્પ ઉઘાડવાન હોય તિર્યંશ તો પણ સ્વરૂપની પ્રત્યક્ષતાના અવલંબને સ્વરૂપને આરાધે છે અથવા સાધે છે. ઓછામાં ઓછું નામ હોય 11 અને 9 પૂર્વ વાળું ફેલ ગયું, રહી ગયું કરવાનું હતું એ રહી ગયું સ્વરૂપ લક્ષ. એટલે 11 અને 9 પૂર્વ ના જ્ઞાન કરવા વાળાને શું બાકી રહી ગયું? સ્વરૂપ લક્ષ. અને એક 1.5 કા ને પણ સ્વરૂપ નું આરાધન થયું, શું કર્યું એને?
બધું કર્યું
સ્વરૂપ લક્ષ. લક્ષ વગરના જાણપણામાં યથાર્થપણે નિજ સ્વરૂપ જ્ઞાનમાં ભાસતું નથી, તેથી તેનો મહિમા સહજ ઉત્પન્ન થતો નથી. એટલે સ્વરૂપ લક્ષ વગરનું સ્વરૂપનું જાણપણ સ્વરૂપ મહિમા ઉત્પન્ન ન કરે, અને સ્વરૂપ લક્ષ પૂર્વક સ્વરૂપનું જાણ પણ હોય તો મહિમા રોકો રોકાય નહીં. એક વીર્યની દિશા પણ સ્વસન્મુખ થતી નથી, કે પુરુષાર્થની દિશા પણ બદલાતી નથી. લક્ષ થાય તો જ બદલાય, નહીં તો દિશા ન બદલાય. પુરુષાર્થ 12 નો 12 જ રહે તેવી સ્થિતિમાં રાગનો અનાદિનો આધાર છે તે ચાલુ જ રહે છે. જે રાગનું અવલંબન છે, રાગ કે હું, એ જે પરિણતિ થઈ ગઈ છે ચાલુ રહે છે, પરિણતિ બદલાતી નથી. તેથી તત્વ વિચારમાં પણ મુખ્યપણે રાગની જ પ્રવૃત્તિ થાય છે. પછી મોક્ષ હોય, તત્વ વિચાર કરે, તત્વ અભ્યાસ કરે, પણ એમાં રાગના અવલંબને બધું ચાલે છે. સ્વરૂપ લક્ષમાં તો વેદન પ્રત્યક્ષ દ્વારા આત્મરસ અને આત્મ આશ્રય, એટલે આત્મામાં હું પણ બળ વૃદ્ધિગત થતું થકું આત્માને સાધે છે. તાત્પર્ય એ છે કે જ્ઞાનનું મૂલ્યાંકન લક્ષની ગણતરી પૂર્વક હોવું થવું તેમાં યથાર્થતા છે. જ્ઞાનનું મૂલ્યાંકન લક્ષ ક્યાં છે એ બોલ પહેલા, પછી તારા જ્ઞાનની કિંમત કરીએ. લક્ષ ક્યાં રાખીને ચાલે છે? આ રીતે જ્ઞાનનું મૂલ્યાંકન થવું જોઈએ તો યથાર્થ છે, નહીતર ભૂલ પડવાની. એટલે કોઈનું જ્ઞાન ગમે તેવું દેખાય, એને લક્ષમાં હું થઈ જવું, પછી એની કિંમત કરો, નહીતર ભૂલા પડી જવાય. કૃપાલદેવ સત્સંગ માટે એ શબ્દ વાપર્યા છે. તેના જેવું હિતસ્વી સાધન બીજું એક કે અમે જાણ્યું નથી.
બરાબર,
હિતસ્વી સાધન હિત કરવું. પૂર્ણ નિર્દોષતા એ આપણો આદર્શ અથવા આપણું ધ્યેય છે. મંદિરજીમાં મન મંદિરમાં નિર્ધાર કરીને આપણે તેની સ્થાપના કરી છે. મંદિરજીમાં પ્રતિમા પૂર્ણ નિર્દોષ છે ભગવાન, એની સ્થાપના કરીએ છીએ. વાસ્તવમાં મન મંદિરમાં નિર્ધાર કરીને પૂર્ણ થવું જ છે. એ જ્યારે પૂર્ણતાનું લક્ષ્ય કર્યું ત્યારે આપણે મન મંદિરમાં સ્થાપના કરી. નિર્દોષ થવાનું પ્રથમ પગથિયું પોતાના દોષની કબૂલાત છે. પૂર્ણ નિર્દોષ થવું છે એની પ્રક્રિયા ક્યાંથી શરૂ? પોતાના દોષનો સ્વીકાર થવો તે સિવાય નિર્દોષ પરમાત્માનું ભજન કે દર્શન થતું જ નથી. મિત્ર ગણા કે એક સ્વરૂપને લક્ષમાં લ્યો, દોષને છોડી દો, સ્વરૂપને લક્ષમાં લ્યો, કોઈ દિવસ બને નહીં. નિજ નિર્દોષ પરમ સ્વરૂપના દર્શનાર્થીને પોતાના પરમાત્માના દર્શનાર્થીને પોતાના દોષનો પડદો હટાવવાની સૂજ આવે છે ત્યારે તેનો દોષ ભલે પૂરેપૂરો ગયો ન હોય પણ તે મનનો દૂષિત અથવા મેલો રહેતો નથી. એટલે ત્યાંથી શરૂઆત થાય છે. દંશ છૂટે તેનો દોષ છૂટે. દંશ એટલે આપણે ડંખ નથી કહેતા, શલ્ય રહી ગયું. દોષ જ્યાં સુધી પોતે સ્વીકારે નહીં તો દોષ જો દોષને આખા ડકાન કરી નાખે તો શલ્ય તો અંદર રહી જાય. એમ દંશ છે, શલ્ય રહી ગયું. દંશ એટલે શલ્ય. દોષ દેખો માણસ સ્વભાવ દ્રષ્ટિ એટલે આત્મદ્રષ્ટિને પ્રાપ્ત કરી શકતો નથી. બીજાના દોષ દેખતો એને એને દોષ દેખો કે બધાને દોષ જ જોયા કરે. આ શું ભૂલ કરે છે, આ શું ભૂલ કરે છે, આ શું ભૂલ કરે છે. દોષ દેખો માણસ સ્વભાવ દ્રષ્ટિ અથવા આત્મદ્રષ્ટિને પ્રાપ્ત કરી શકતો નથી. તે કાગડાની જેમ શબને છૂંથવાની રૂચિથી બીજાના દોષને છૂંછા કરે છે તો લાશને છૂંથવા બરાબર છે. દોષમાં ક્યાં જાન છે? તે તીવ્ર પરલક્ષનું લક્ષણ છે. એ બીજાના દોષ જોવા તે પરલક્ષનું તીવ્ર પરલક્ષ થયું એનું ચિહ્ન છે. બીજાને સુધારવાનો દુરાગ્રહ તે પોતાનો મોટો અવગુણ અથવા દોષ છે. બીજાને સુધારવાનો દુરાગ્રહ તે પોતાનો મોટો દોષ છે અથવા અવગુણ છે. અન્ય જીવના દોષનું પોતાને કાંઈ જ પ્રયોજન ન હોવાથી તે દુર્લક્ષ કરવા યોગ્ય છે. આમ આપણે શું પ્રયોજન? કોઈના દોષ સાથે આપણે શું પ્રયોજન? ગૌણ કરી નાખો.
એસે ઉપયોગ જો દૂસરે કે પ્રતિ જાતા હૈ ઇસમેં યે રહેતા કે વો ભી સત માર્ગ મેં આ જાય. યે ક્યા દોસ્ત દેખને કા હૈ?
નહીં, વો તો એક શુભ કામના હૈ. કોઈ દૂસરા કોઈ ભી જીવ સન્માર્ગ મેં આયે યે તો અન્ય જીવ પ્રત્યે કી એક અપની શુભ કામના હૈ. વો તો ક્યા હૈ? ઉસમેં દુરાગ્રહ નહીં હોતા.
દુરાગ્રહ નહીં?
હા, આગ્રહ વાળા ક્યાં કરેગા? અપની બાત કો થોપેગા, લાદેગા. અપને કો નહીં કરના હૈ. અપને કો અપીલિંગ ટોન મેં બાત કર સકતે હૈ કે દેખો યે લાભ કા કારણ હૈ, યે નુકસાન કા કારણ હૈ. આપ સ્વયં સોચ લો, અગર આપકે આપકી સમજ મેં આ ગયા તો મુજે પ્રમોદ હોયગા, અગર આપકે સમજ મેં નહીં આયેગા તો મેરે તો કોઈ લેના દેના હૈ નહીં.
ऐसे इसमें कभी कभी ऐसा लगता है, कभी किसी को बताने जाते हैं ना, भले अपीलिंग प्रॉब्लम हो, इसमें मान का सेवन होने का इसमें हो जाता है, मान करने का इसमें प्रकार बन जाता है कि अंदर में ये भाव भी चल जाता है कि मैंने इतने अच्छे तरीके से सब्जेक्ट को प्रेजेंट कर दिया अपीलिंग प्रॉब्लम में,
तो नहीं करना. બચ્ચો કે મુંહમાં હોને મેં તો માન ચડને કા સવાલ નહીં.
નહીં, માન નહીં, વો બોલી બાર બાર બોલના છે, વો ભી દોષ દેખના હો ગયા. બસ
નહીં, વો બાત નહીં હૈ. બચ્ચો કો કહેના વો કોઈ દોષ દેખને કી બાત નહીં હૈ. વો તો ઇસકે પ્રતિ કી ભી હમારી શુભકામના હૈ, લેકિન બચ્ચો કો કહેને મેં ભી દબાવ સે બાત નહીં કરના. પર યે તો દોનો સમજદાર હૈ, દબાવ લાના ભી નહીં પડેગા. મનમાની કરે તો થોડે લંબા ટાઈમ નહીં કરેગા. થોડા બચપના તો અભી હૈ, બચપના કોઈ પૂરા પૂરા ગયા તો નહીં, તો ઉતના આપણે કો થોડા લિબરલ તો લેના પડેગા. એકદમ ટાઈટ હોના ઠીક નહીં. ઇસમે ક્યા હૈ કે અપને પરિણામ બિગડ જાયેંગે. અપને કો વો ભી દેખના હૈ કે બચ્ચો હમે અપનત્વ કરકે હમે અપને પરિણામ નહીં બિગાડના હૈ. વો ભી એક જીવ હૈ ઓર અચ્છા હૈ કે સમજદાર હૈ, ફિર ભી પૂરા બચપના નહીં ગયા તો થોડા યે ભી મનમાની ભી કભી કભી કર લેગા તો ઠીક હૈ. ચલો આજ નહીં તો કલ ઠિકાને આ જાયેગા. આપણે શું મતલબ એવું જે કોઈ કરતા હોય એની સાથે આપણે શું મતલબ? આપણે ઘરના છે એમ ક્યાં લેવું છે? એ જગત નો જીવ છે, એની સ્વતંત્ર યોગ્યતા પ્રમાણે વર્તે. આપણે શું કરી શકીએ? આપણને તો આપણે શું જે ગુરુપદે બિરાજમાન હોય છે એવા મહાત્માઓ પણ સમજવા આવ્યો હોય એને સમજાવે છે, સમજવા ન માગતો હોય એને એ સમજાવતા નથી. કેમ કે ઊંધા ઘડામાં પાણી ભરવું એ બધી બેકાર મહેનત કરવા જેવી છે. એ એટલે અપનત્વ કરીને તો ક્યાંય કરવાનું છે, પોતાપણું તો ક્યાંય રાખવાનો સવાલ જ નથી. ઘરના તો કેવા પૂરતા ઘરના છે, બાકી શું
એમને બીજા એ પણ એ જ બાબત માટે ઘણીવાર ટોકવામાં બી આવ્યા છે, એ મને વારંવાર દોષ એમનામાં દેખાઈ જાય છે. ત્યારે મારો એ જે જોવાનો જે દ્રષ્ટિકોણ
નકામી વાત છે, નકામાને કોઈ ઓળખતું નથી, નકામું લાગે એટલે કોઈ ઓળખતું નથી. કાચ ને હીરો માન્યું હોય પણ ઓળખાણ પડે નાના તો કાચ જ છે, તમે ક્યાં હાથે બનાવતા તો મૂકી જ દેવાના છે. જોર એવી રીતે રહેવું જોઈએ કે આવવું જોઈએ કે હું મારું આત્મકલ્યાણ કરવાની દિવા છું, પછી મારે બીજી પંચાયતમાં હું કઈ ના જાઉં. હું શું કરવા આ ક્ષેત્રમાં મેં પ્રવેશ શું કરવા કર્યો, મારું આત્મકલ્યાણ કરવા. હવે જયારે હું મારું આત્મકલ્યાણ કરવા જે ક્ષેત્રમાં મેં પ્રવેશ કર્યો એ ક્ષેત્રમાં બીજા અનેક જીવો પણ પ્રવૃત્તિ કરી રહ્યા છે, એ અનેક જીવોમાં અનેક પ્રકારની ચિત્ર વિચિત્રતા પણ છે અને હોવાનો પૂરો સંભવ છે. પણ એમાં મારે શું, એમાં મારે શું? તમે અહીંથી તમારી ઓફિસથી રૂપિયાની બેગ લઈને બ્રીફકેસ લઈને બેંકમાં પૈસા ભરવા નીકળ્યા, બરાબર? રસ્તામાં ટ્રાફિક છે, માણસો છે, મોટરો છે, સજ્જનો જાય છે, ગુંડાઓ જાય છે, ગુરુજનો બધું છે. તમે તમારી બેગ હાચવીને બેંક સુધી પહોંચી જાઓ ને, સેફ કસ્ટડીમાં મૂકી દો તમારી રકમને. તમે બીજી આડેવડી શું કરવા માં સાકુ કરો, ઓલો કેમ આડો હાલે છે ને, ઓલો કેમ સીધો હાલે છે ને, ઓલો કેમ જલ્દી હાલે છે ને, ઓલો કેમ ધીરો હાલે છે ને, તૂટાઈ જઈશ એમ થોડું થોડું એવું બધું જોવા જઈશ તો તૂટાઈ જઈશ. તારા પ્રયોજનને પકડીને, તારી રકમને પકડીને સીધે સીધો સેફ કસ્ટડીમાં પહોંચી જાય, એનું ધ્યાન રાખતો કે કઈ હું લૂંટાતો નથી ને, હું લૂંટાઈ નહીં જાઉં ને, એટલું ધ્યાન રાખને. બાકી તો રસ્તા ઉપર તો અનેક વિચિત્રતાઓ હોય, ત્યાં ધ્યાન રાખો તો અહીંથી લૂંટાઈ જવાના,
તો પોતાના ખાતામાં જમા થાય,
તો પોતાના ખાતામાં જમા થાય, નહીં તો લૂંટાઈ જાય અધવા છે. એવી વાત છે, પહેલા આત્માને એ પૂછવા કે તારો આ ક્ષેત્રમાં પ્રવેશ શું કરવા, તારા આત્મકલ્યાણ માટે ને બીજી માથે બાજુમાં કોણ બેઠું છે ને એ શું કરે છે, મારે શું.
પણ અગર આપણે જેના ઘરથી સાંભળતા હોય કોઈ મુમુક્ષુ આપણે અને બે ત્રણ જણ સાથે હોય અને એ વખતે કોઈ બી રોંગ પોઈન્ટ આવી જાય તો જે અગર મને ખબર પડે કે જરા રોંગ જેવું લાગે છે તો કોણ કરી દેવાનું કે કહેવાનું કે ડિસ્કસ કરવાનું કે
એમાં પહેલા પહેલા અંદર અંદર સમજણ હોવી જોઈએ, આપસમાં સમજણ હોવી જોઈએ કે ભાઈ આવી વાત હોય ત્યારે આપણે એકબીજાને કહેવાનું કે નહીં કહેવાનું, ન ઈચ્છે ન ઈચ્છવા છતાં કયો તો એ બરાબર નથી. સામા માણસ ઈચ્છતા હોય ને કયો, તો એ આપણી શુભકામના છે કે ભાઈ ચાલો ફેરફાર હોય તો નીકળી જાય.
ઓપન માઇન્ડેડનેસ હોય તો જ કામ થાય છે,
તો જ કામ. ઓપન માઇન્ડેડનેસ ન હોય તો એને કહેવું નહીં જોઈએ. આપણે શું જ આપણે એવો આગ્રહ શું? અરે એ સામો ન ઈચ્છતો હોય તો આપણે આગ્રહ શું?
મારે તો ત્યાં સુધી બને છે, અમારા ખાસ અંગત મિત્રો આપણે છે કે આવી સારી ચીજ એને કહો, મિત્રતા ને દાવે એમની ઈચ્છા નહીં છે કોઈ કહીએ. અને વધારે કહેવાય છે તો સાચી વાત કહું તો ને, મારા એક મિત્ર કહ્યું મને કે તારે આટલું કેવું પડે છે, ઇટ પ્રૂવ્સ ધેટ યુ આર રોંગ. સોરી, હવે એનો તો મારી પાસે કઈ જવાબ નહોતો. પછી મેં ત્યાં સ્ટોપ કરી દીધું તરત જ.
એટલે તો પેલા દાખલા આપ્યું કે મહાત્માઓ પણ સમજવામાં માગતો હોય એને સમજાવે છે, ન સમજવા માગતો હોય એને હે ભવ્ય એવું સંબોધન શું કરવા શાસ્ત્રમાં આવે છે કે એ ભવ્ય જીવ સમજવા આવ્યો છે ત્યાં એમ કેવું છે, સમજવા માગે છે એને ગમે તેને સંભળાવવાની વાત નથી. ગુરુદેવ એમ કહેતા કે આ કોઈ શાકભાજીની લારી લઈને આપણે નીકળ્યા નથી કે 5 રૂપિયા કિલો રીંગણા લઈ લ્યો ભાઈ જલ્દી વેચવા આવ્યો છું, આ તો હીરાની દુકાન છે, નોટોના બંડલ લઈને ગરજ હોય એથી લેવા આવે કે નોટોના બંડલ બાંધીને. તો ભાઈ મારે તો જરૂર છે આ દાગીનાની, તો એ સામે પૈસા લઈને લેવા આવશે એને કે હું હીરા વેચવા નીકળી ફેરી ન કરે રાડો ન પડે, હીરા લઈ લ્યો હીરા લઈ લ્યો તો સમજે છે એટલે એ આવશે એને બોલાવા નહીં જવો પડે, શાકભાજી માટે બોલાવા પડે. આ કોઈ શાકભાજી નથી, આ તો હીરા કરતા મોંઘી ચીજ છે. મુંબઈ તો હીરાલાજી નો કોલ આવ્યો, કોઈ આ લોકો વિધતા નથી કઈ સ્વાધ્યાય છે, મેં તો બહુ સારી વાત છે, આપણે પરાણમ કરવા કઈ દેવું જોઈએ. ત્યાંથી દિલ્હી ઝંડી આપી દીધી કે બંધ કરો, આપણે બહુ ગરજ હોય એનું કામ છે, અત્યંત ગરજ થઈ હોય એનું કામ. ગુરુદેવે ઉદ્રવ દ્રષ્ટિ પ્રકાશ ઉપર નિયંત્રણ મૂકી દીધું, પોતે પ્રશંસા કરતા હતા સુગર નિધિની, માણસો અવાજ બરાબર ન જોયા, નિયંત્રણ મૂકી દીધું. પ્રેમચંદજી શું મળે ખબર છે, અબ તો યે ચીજ જો નાક રગડેગા ઉસકો મિલેગી, સબકો નહીં મિલેગી, આ તો મોંઘી વસ્તુ છે, સસ્તી વસ્તુ થોડી. જેને એની કિંમત ન હોય અને આપણને ફાયદો, એથી શું ફાયદો છે? Yeah.